वृंदावन धाम की जय, श्यामा श्याम की जय, जय श्री राधे। ओम नमो भगवते वासुदेवाय,
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 ओम नमो भगवते वासुदेवाय।
नारायणं नमस्कृत्य,
नारायणं नमस्कृत्य,
नरं चैव नरोत्तमं,
नरं चैव नरोत्तमं,
देवीं सरस्वती व्यासं,
देवीं सरस्वती व्यासं,
ततो जयामुदीरये,
ओ जय नष्ट प्रायेषु अभद्रेषु,
नित्यं भागवत सेवया,
नित्यं भागवत सेवया,
भगवती उत्तम श्लोके,
उत्तम श्लोके, भक्तिर्भवति नष्टति।
श्रीगुरुवे गौरचन्द्राय,
श्रीगुरुवे गौरचन्द्राय,
श्रीराधिकाय तदालये,
श्रीराधिकाय तदालये,
कृष्णाय कृष्णभक्ताय,
कृष्णाय कृष्णभक्ताय,
तद्भक्ताय नमो नमः,
तद्भक्ताय नमो नमः।
जय श्री कृष्ण चैतन्य,
जय श्री कृष्ण चैतन्य,
प्रभो नित्यानन्द, गदाधर
श्री अद्वैत गदाधर,
श्रीवासादि गौर भक्त वृंद,
श्रीवासादि गौर भक्त वृंद,
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे,
कृष्णा हरे
हरे, राम हरे राम
हरे राम हरे राम,
राम राम हरे हरे,
राम राम हरे हरे।
जय राधा
माधव,
राधा माधव कुंज बिहारी
उपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यास्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। लीलाशुकोसो दृशभानुजाय पवित्रचञ्चू प्रियचुम्बनेन एकान्तिकोऽन्यस्य रहस्यपाठी गोलोकप्रासाद सदा निवासी भूते महद्वीर्य इमा पुरो विभु निर्मायशेते यदमृषु पुरुषम् भुङ्क्ते गुणांसो दशषोडशात्मक सोलङ्कृचिष्ट भगवन् वचंसि मे करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्णराधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबत्स्वा अमृतमे तदेव दामो धर्माधवे गोविंद दाम धरमाधवेति हरे कृष्ण
हलो हलो
भगवान श्री कृष्ण ने पावन दिव्य लीलाओं ने श्री सूत गोस्वामी नैमिषारण्य में शौनक आदि ऋषिवृंद ने श्रवण करावी रहा छे। भगवान श्री कृष्ण की कथा जीवात्मा ने सर्व प्रकारे परम सुख अने आनंद अने भगवत धाम ना अधिकारी बनावे छे। आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ ना आचार्य એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી વૈષ્ણવોને નિત્યમ ભાગવતનું અધ્યયન કરવાની દિવ્ય સલાહ આપે છે, કારણ કે શ્રીમદ ભાગવતનું અધ્યયન, શ્રીમદ ભાગવતનું શ્રવણ, શ્રીમદ ભાગવતનું કીર્તન જીવને ભગવત ધામ અથવા ભગવત ચરણ રતિ પ્રેમ પ્રદાન કરવામાં પૂર્ણ સક્ષમ છે। તયા ખલુ પુરાણાની ઇતિહાસાની ચાનઘ અખ્યાતમ વિદિતાની ધર્મશાસ્ત્રાની ચાન્યતા ઈ શ્લોકના તાત્પર્યમાં ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજી લખે છે કે ભાગવતનું શ્રવણ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ, પણ એના કરતા શ્રેષ્ઠ છે કોઈ શુદ્ધ વૈષ્ણવ જે ગુરુ વૈષ્ણવ કૃપાથી ભાગવતને શ્રવણ કરીને પૂર્ણ અધ્યયન કરીને હૃદયસ્થ કર્યું છે, એવા ભક્તના મુખેથી શ્રવણ કરવું પરમ ઉપાદેય છે। શ્રીલ પ્રભુપાદજી વર્તમાન સમયમાં જ્યારે ત્યારે હતા ત્યારે તે 104 મંદિરોની સ્થાપના કરી દીધી। 1966 એમણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી ન્યુયોર્ક શહેરમાં। કાલે તમે સાંભળ્યું કે જ્યારે અમેરિકા ગયા ત્યારે એમની ઉંમર 70 વર્ષની હતી। બહુ લોકો પાસે બહુ જ્ઞાન છે સંસ્કૃતનું અને પાંડિત્ય, પણ ભગવાનના ચરણોમાં પ્રેમ રતિ હોવી અને ભગવાનના સંબંધે પ્રત્યેક જીવાત્માનો કલ્યાણ, શુભ અને ભગવત ધામ ગતિની ભાવના હોવી આ બહુ દુર્લભ છે। બહુ પરિશ્રમ કર્યો પ્રભુપાદજીએ, વર્ષ સુધી વૃંદાવન ધામમાં રહી રાધા દામોદરજીના આશ્રયમાં શ્રી રૂપ ગોસ્વામીની સમાધિ ભજન કુટીરની સામે નિત્ય ભાગવતનો અધ્યયન, એની ઉપર પ્રવચનો લખ્યા, ટીકાઓ લખી, કેવળ 11-12 વર્ષના ટૂંકા સમયમાં સંપૂર્ણ વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતને ફેલાવી દીધી। અનેક મંદિરો, ગુરુકુળો, અનેક શિષ્યો બનાવતા અને બધાને ભગવત ભાવના ઉન્મુખ કરતા કરતા પણ પ્રભુપાદજી શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોકના તાત્પર્યને લખતા ગયા। રાતે 2-2, 3-3 વાગ્યા સુધી ભાગવતનું અધ્યયન કરતા કરતા લખતા ગયા। આજે આશ્ચર્ય થાય છે ભક્તિવેદાંત સ્વામીના ચરિત્ર ઉપર જ્યારે આપણે નજર કરીએ ને ત્યારે કે આ ઉંમરે આટલા વ્યસ્ત હોવા છતાં અનેક પ્રશ્નોના ઉત્તર દેતા, ટપાલો દ્વારા, પત્રો દ્વારા, ફોન દ્વારા, અનેક મોટા મોટા મિનિસ્ટરો વ્યક્તિઓને મંદિરો માટે મળવું, ત્યાર પછી અનેક લોકોને પ્રવચનમાં એમના શિષ્યોનું ધ્યાન રાખવું, આટલા મંદિરોનું ધ્યાન રાખવું, 7-12 વાર ભારતની પરિક્રમા કરી નાખી પૂરા વિશ્વની, આ 10-11 વર્ષની ગાંઠું કા ગાળા, અને તથાપિ ભાગવતનો એક એક શ્લોકનું તાત્પર્ય શબ્દાર્થ લખતા ગયા, જે તાત્પર્ય આપણે હાવ ફ્રી થઈ સંસાર છોડી દીધા પછી મંદિરમાં આવ્યા પછી વૈષ્ણવો નહીં તે વાંચવાનો ટાઈમ એ લખતા ગયા. એ સિવાય અન્ય કેટલી નાની નાની બુકો જે ગીતા ભાગવતનો સાર હોય, તો નિશ્ચિત જગત ઉપર મહા ઋણ છે આવા સંતોનો, શ્રીલ પ્રભુપાદજી જેવા જેમણે વિશુદ્ધ આત્માનું પરમ સ્વરૂપ ભગવત પ્રેમ માટે આટલો ભરચક પ્રયાસ કરી અને આવી એક દિવ્ય સંસ્થા ઊભી કરી જેમાં જાતિ પાતિ ઊંચ નીચ અમીર ગરીબનો કોઈ ભેદભાવ વગર આત્માની દ્રષ્ટિએ જોઈ અને ભગવાન તરફ બધાને ભગવાનનું નામ, ભગવાનની કથા, ભગવાનનો પ્રસાદ મળે એવી આ દિવ્ય યોજના સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને એ જ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા, વૈષ્ણવો દ્વારા આપણી સમક્ષ આજે આ ભાગવત જ્ઞાન યજ્ઞ ઉપલબ્ધ છે, જે જીવનની સર્વોપરી સમસ્ત સાધનાઓનું પરિપક્વ ફળ કહી શકાય. તો એ પરમ પૂજ્ય ભક્તિવેદાંત સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને એમના પાવન સ્મરણની સાથે પ્રત્યેક વૈષ્ણવ જે ભાગવત કથાની અંતર ભગવાનની આ પાવન લીલાઓને શ્રવણ કરવા માટે પધાર્યા છે, પ્રત્યેક વૈષ્ણવના અને માતૃશક્તિવૃંદના ચરણોમાં ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ અને પ્રણામની ભાવનાથી ભાગવત કથા જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસના પ્રથમ સત્રની તરફ હું અગ્રસર જવા થઈ રહ્યો છું. કાલે શ્રવણ કર્યું આપણે કે પુત્ર શોકમાં અતિ દુઃખી સંન્યાસી દ્વારા ફળ પ્રાપ્ત કરી આત્મદેવ નામના બ્રાહ્મણ એમની પત્નીને આપે, પણ પત્ની ક્રૂર સ્વભાવ અને દુસંગતિના પ્રભાવે એ ફળ ગાયને ખવડાવી દે. ઋષિના આશીર્વાદ વ્યર્થ કઈ રીતે જાય? અહીંયા તો કોઈ પુત્ર હતો જ નહીં, ખોટું નાટક કરી 9 મહિને એમની બેન થતી હતી સગપણમાં આગી આગી એવી સ્ત્રીના સંતાનને લઈ અને આત્મદેવને કહે છે કે આ મારો પુત્ર છે ને આપણો પુત્ર છે. આત્મદેવ બ્રાહ્મણ તો બહારથી પરમ પ્રસન્ન થાય છે કે પુત્ર થયો, પણ એને બિચારાને કાંઈ ખબર નથી કે આ કેમ. અને ઠીક 3 મહિને એ ગાયને જે ફળ ખવડાવ્યું હતું ગાય નહીં તે ગર્ભ રહ્યો અને એને પુત્ર થયો. પણ આશ્ચર્ય એ હતું કે એ બાછડું નહોતું મનુષ્યાકાર, અને કેવલ કાન જે છે એ ગાયના હતા, ગોકર્ણ જેનું નામ. ઇન શોર્ટમાં સુદ ગોસ્વામી એટલું કહે છે સંક્ષેપ, ગોકર્ણો મહાજ્ઞાની ધુંધુગારી મહાખલ. ગોકર્ણજી પરમ વિદ્વાન જ્ઞાની, એમની સત્વ છે સત્વગુણની ચેતના હતી, અને આ બાજુ કુલહીન સંતાન વર્ણશંકર કહો કે જે કે સંસ્કૃતિનો, સંસ્કારનો, ધર્મનો પૂર્ણ અભાવ અને એના કારણે મહાખલ. જેમ જેમ મોટા થવા માંડ્યા એમ પોતપોતાનો પ્રભાવ બેકાળવા માંડ્યો, ધંધુકારી, ચોરી કરવી, બીજાનું ધન લૂંટવું, બ્રાહ્મણોને સંતોને હેરાન કરવા, મજાક કરવી, મદિરા પાન કરવું ઇત્યાદિ દુષ્કાર્યમાં ધંધુકારી પૂર્ણ રીતે નિમગ્ન થઈ જાય. અને આ બાજુ ગોકર્ણજી તો મહાવિદ્વાન, ભગવત ભજનમાં નિમગ્ન. ધુંધુકારીની ચર્ચા ગામે ગામ થવા માંડી. એના પાપ, એના અત્યાચાર, એના આતંકને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ થાકી ગયા, કાન પાકી ગયા. એને યાદ આવ્યું એ વચન સંન્યાસીનું કે નહોતો એ હારો હતો, પેલા કીધું કે કંટાળી ગયા. અને પુનઃ સ્મર યાદ આવ્યું કે નહીં નહીં, આ સંસારમાં ક્યાંય દુઃખ ચિંતા ઉપાધિથી ગ્રસ્ત પુત્ર નહોતો ત્યારે જે દુઃખ એની કરતો, થયા પછી અતિ દુઃખ. જાય છે ગોકર્ણજીની શરણમાં, કારણ કે ગોકર્ણજી મહાવિદ્વાન જ્ઞાની હતા. કે શું કરવું હવે, ગોકર્ણજી બહુ સુંદર સલાહ આપે છે એના પિતાને. કવસ્તમ, કોણ છો તમે, કોણ કોનું છે અહીંયા? સ્નેહવાન જલતે નિશિમ, હૃદયની અંદર મિથ્યા ભ્રમ મોહ આસક્તિના કારણે વ્યક્તિ અહર્નિશ સળગતો રહે છે. પિતાજી અહીંયા કોઈ કોઈનો પુત્ર નથી. દેહસ્તિ માંસ રુધિરમ અભિમતિ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતા વિમુશ્ચ. આ હાડ માસના સંબંધમાંથી તમારી બુદ્ધિને જરા ઉપર ઉઠાવો. ગોકર્ણજી કેટલું સુંદર વાક્ય બોલ. દેહ અસ્થિ અને માંસ અને રુધિરમ આને તમે પુત્ર માની લીધો, આમાંથી બુદ્ધિને જરા ઊંચે લઈ જાઓ. કોણ કોનું છે? ગોકર્ણજીનો આ બે શ્લોક છે ને બહુ પરમ ભાદેય છે જીવનની અંદર, સુંદર શિક્ષાનું વર્ણન છે. પ્રત્યેક વ્યક્તિ આ સંસારની અંદર આ દૈહિક સંબંધોથી ગ્રસ્ત બનેલા છે. યદ્યપિ અહીંયા સંબંધ સાચો છે નહીં, પહેલા પણ હતો નહીં અને પછી રહેવાનો નથી. અહીં જે કાંઈ પુત્ર પરિજન છે, આ દેહના સંબંધો નશ્વર અને મિથ્યા છે. તો કે નશ્વર અને મિથ્યા હોય તો કાંઈ નહીં, પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી આનંદ આવે છે, તાકે ના ત્યાં હોય તો દુઃખ જ છે. વ્યક્તિ આજે દુઃખી શેના કારણે છે વિચાર કરો. સાધુ સંતોથી દુઃખી છે? દુઃખી છે વ્યક્તિ પોતાના વ્યવહારથી, પોતાના પરિવારથી અને પોતાના સંબંધીઓથી, અને કાં પોતાના શરીરથી. એટલા માટે ભાગવત કથાના જ્ઞાન યજ્ઞમાં આપણે એક વાતને સુંદર રીતે જીવનમાં ઉતારવાની છે કે નહીં નહીં, આ સંબંધો નશ્વર અને મિથ્યા છે, સ્વપ્નવત છે. કારણ કે આપણે શરીર છે નહીં, આપણે શરીર નથી, શરીરની અંદર રહેનાર આત્મા છીએ. કર્મોના કારણે, ભગવાનને ભૂલવાના કારણે, એને કેને પ્રકારે, અનાદિ બહિર્મુખ આ શરીરની અંદર બદ્ધ છીએ, કેદ છે. એટલા માટે પિતાજી સમજો આ વાતને, કોઈ કોઈનું નથી અહીંયા. તમારી બુદ્ધિને આત્મ સ્વરૂપ તરફ લઈ જાઓ. જાયા સુતા દિશુ, જાયા મતલબ પત્ની પુત્ર, એમાંથી જરા મમતાને ઓછી કરો, આસક્તિ ઓછી કરો. જુઓ જીવ જે છે ને એ જન્મ મૃત્યુમાં છે, એનું મૂળ કારણ છે આસક્તિ આ સંસાર. એટલા માટે કપિલ દેવજી કહે છે સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર અપાવૃત પ્રસંગમ અજરમ પાશમ આત્માનમ કવયો વિદુ. આ અજર ક્યારે ગઢો નહીં થાય એવી મજબૂત પકડ છે આત્મા ઉપર છે ને, પ્રકૃષ્ટ રૂપેણ સંગ, સંસારની અંદર પૂર્ણ આસક્તિ સંગ, સંગ દોષ. એટલા માટે તો ગીતામાં ભગવાન બીજા અધ્યાયમાં જ કહે છે ધ્યાય તો વિષયાન પંશ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ. સંગમાંથી સંસાર આસક્તિ માંથી આપણી ચેતના ને આપણા મન ને આપણી બુદ્ધિ ને ઊંચી ઉઠાવવા. મમતા છોડો તો શું જોવો, પશ્યા નિશમ જગદ ઇદમ ક્ષણભંગુ નિષ્ઠમ. આખું જગત ક્ષણભંગુર છે. જોવો જરા દિવ્ય જ્ઞાન ચક્ષુથી જોવો. ભગવાન પણ ગીતામાં કહે છે, ઉપક્રાંતસ્તમ સ્થિતમ વાપી ભુંજાન વા ગુણાન્વિતમ વિમુઢા નાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આ ચર્મ ચક્ષુથી નહીં સમજાય, સદગુરુની કૃપાથી દિવ્ય ગીતા ભાગવતના જ્ઞાન ચક્ષુથી જરા જોવો કે આ જગત યથા દ્રષ્ટમ તથા નષ્ટમ. જે વસ્તુ દ્રશ્યમાન છે અંતત નષ્ટ છે. આ વાતને બુદ્ધિમાં બેસાડો. જોવો, ક્ષણિક વસ્તુ હોય ને નાશવાન વસ્તુ જીવને શાશ્વત આનંદ કઈ રીતે આપી શકે? કારણ કે વસ્તુ છે એ ક્ષણિક અને નશવાન છે અને જડ છે. તો એ તૂટશે, એ ભાંગશે, એ જાશે, ત્યારે જીવને દુઃખી કરશે. તો શું કરું? વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠમ. વૈરાગ્યને પ્રાપ્ત થાય. વૈરાગ્યનો અર્થ કપિલદેવ ભાગવતમાં બહુ ક્લિયર કરે છે એમને, કે જે વૈરાગ્ય ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ પ્રાપ્ત નથી કરાવતો તો એ વૈરાગ્ય. એટલા માટે શ્રી રૂપ ગોસ્વામી યુક્ત વૈરાગ્યની બહુ સુંદર સૂચના આપે છે. નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉચ્યતે. મેં તમને કાલે બે દિવસ પહેલા અનેક જગ્યાએ હું કહેતો રહું છું, યદ્યપિ શ્રી ચૈતન્ય મહાપ્રભુ ફૂલ જોર મૂકે છે વૈરાગ્ય પર, વૈરાગ્ય વિદ્યાની જે ભક્તિ યોગમ શિક્ષાર્થમ એકમ પુરુષ પુરાણમ. મહાપ્રભુર ગણ સબ વૈરાગ્ય પ્રધાન, યહાં દેખી પ્રીત હય ગૌર ભગવાન. ભક્તિના પરિમાપ દંડમાય તે વૈરાગ્યને નિમિ મહારાજની સભામાં યોગેશ્વરો કહે છે. ભક્તિ પરેશાનો ભાવો વિરક્તિ અન્યત્ર ચ. ભક્તિનું માપ ઈ છે, ભક્તિ જો જગતની ભગવાનમાં થાય તો સંસારમાં અને સંસારના વ્યક્તિ અને પદાર્થમાં વૈરાગ્ય તો ઓટોમેટિક સ્વાભાવિક. પણ સંસારના વિષયોમાં હજી રસ આનંદ આવતો હોય ને તો બહુ ઓછપ કહેવાય. પણ પ્રસંગ અનુસાર સાર રૂપમાં કહું ને તો સંસારની વસ્તુ પ્રત્યે વૈરાગ્ય, જગતમાં વૈરાગ્ય, પણ એ કોરો ન હોવો જોઈએ, કૃષ્ણ પ્રેમથી પરિપૂર્ણ, નહી તો વૈરાગ્ય ન કોઈ. મને એક વાત યાદ આવે, મેં ઘણી વાર કહું છું, અમારા વૃંદાવનના એક પ્રેમી ભક્ત છે, મિત્ર છે, એને મેં એક વાર કીધું કે તમે લોકો કેટલો વૈરાગ્ય વ્રજમાં રહ્યો બધું છોડી. કાકે ના ના, તમે પણ વૈરાગ્ય છો, મુંબઈ વાળા વૈરાગ્ય છે. તેણે અર્થ કર્યો, વેર વધતા આગ, તમારામાં બીજા પ્રત્યે વેર છે, જ્યાં હોય ને તરત તમારા ચીપિયા ઊંચા કરે સાધુ લોકો, તો વેર વધતા આગ ઈ વૈરાગ્ય છે. આખા જગતમાં બધા અરે કોઈને અરે બને નહીં અને એને વતાવવા ન થાય એવા કોરા વૈરાગી ચૈતન્ય મહાપ્રભુની સંસ્થામાં. ચૈતન્ય મહાપ્રભુનું મુમેન્ટ જે છે, પ્રેમાપુમર્થો મહાન ભગવત અનુરાગ, અતિ દ્રઢ વિશ્વાસ શાસ્ત્રમાં ને સંતમાં ને ભગવાનમાં, અને પછી જગતની વસ્તુ પ્રત્યે વૈરાગ્ય. તો ઠીક વસ્તુ પિતાજી, વૈરાગ્ય એટલા માટે તરત શબ્દ મૂક્યો, રાગ રસિકો. એ વૈરાગ્ય ને અરે ભગવાનની કથામાં અને આઈના સંતો કહેવાતા કેવલ વેશ માત્રથી જે છે એ લોકો વૈરાગ્ય છે, પણ એ લોકોએ વૈરાગ્ય લઈ લીધો ગીતા ભાગવત ના સત્સંગથી ને ભગવાનની ભક્તિમાંથી, એમાં જ વૈરાગ્ય. હવે એમાં તો પ્રેમ કરો, વૈરાગ્ય સંસારમાંથી કાઢવાનો. પણ આ કે ભવ ભક્તિ નિષ્ઠમ ભક્તિ નૈષ્ઠકી, ભક્તિમાં પૂર્ણ છે તથાકથિત લોક ધર્મો માનસિક ધર્મો, અને એ વ્યવહાર નિભાવવામાં તો હરિભજન આત્માનો ધર્મ ચુકાઈ રહ્યો. સેવા કથા રસમહો નિતરામ પીવત્વમ, ભગવાન શ્રી કૃષ્ણની રામચંદ્રજીની મધુરાતી મધુર દિવ્ય ભગવદ લીલાઓને પીબો સાંભળો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્ત્વા, બીજાના ગુણ દોષને ચિંતનમાંથી મુક્ત થઈ નિત્ય ભગવદ લીલામાં ચિત્તને લગાડો. કેટલી સુંદર શિક્ષા છે પિતાજી. તમે માની લીધું ધંધુકારી તમારો પુત્ર છે નહીં, કોઈ કોઈનું પુત્ર નથી. શંકરાચાર્ય કહે છે કુત્વમ કુતાયાતમ કોમે જનની કોમે તાતમ. મિથ્યા સંબંધોમાંથી બુદ્ધિને જરા ઉપર ઉઠાવો. આ જ વાતને ગુજરાતીમાં એ સંતો કહે છે, કોના છોરું ને કોના વાછરું એ કોના માને ઈ બા, અંત કાળ રે જાવું એ કલું એ જીવાલા, અંત કાળ રે જાવું એ કલું એ સાથે પુણ્ય ને પા કઠણ ચોટ છે આ કાળની ને મરણ મોઢે સંસાર ધુમાડામાં બાચકા ભરવાય. હાથમાં કઈ આવશે સાથે આવે, કોણ કોનું છે? પ્રત્યેક વ્યક્તિને એક દિન જવાનું છે, છોડવાનું છે આ જગત. અને જે વસ્તુ છોડવાની હોય, જે શરીર છૂટવાનું હોય, જે ઘર છૂટવાનું હોય, એ વસ્તુમાં રચ્યું પચ્યું નહીં, એને ભેગું ન કરે. જ્યાં જવાનું હોય અને જે સાથે આવવાનું હોય એને ભેગું કરે એ બુદ્ધિમાન. અદભુત રીતે શિક્ષા અહીંયા આપી છે ગોકર્ણજીએ. જીવનની અંદર આ બે શ્લોક સમજાય જાય ને સાર્થક છે. ભગવાનની ભક્તિમાં અનુરાગની વાત કરી પિતાજી સહર સમજી ગયા ગોકર્ણજીના પવિત્ર શબ્દોને. કારણ કે એને કીધું સેવસ્ત સાધુ પુરુષામ જહિ કામ તૃષ્ણામ, સાધુ પુરુષોનું સેવન કરો પિતાજી અને તમારા હૃદયમાંથી આ કામ સ્વીકાર કરી એવમ સુતોક્તિ વિશિતોપી ગૃહમ વિહાય, પોતાના પુત્ર ની આ વાત ને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ ગૃહમ વિહાય ગૃહ ત્યાગી ને વયા ગયા. વનમ સ્થિરમ મતી પોતાની મતિ ને સ્થિર કરી ભગવત ભજન માં અને વન ની અંદર. યુક્તો હરે અનુદિનમ પરિચર્ય માસ, અનુદિનમ રોજ રોજ હરિચર્યા હરિકથા માની મગ્ન થાય. શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓને દશમ સ્કંદના પાઠને રોજ કરતા ભગવત લીલામાં ચિત્તને લગાડી દીધું. આ બાજુ સુધ ગોસ્વામી કે પિતાજી જેવા વનમાં ગયા, થોડો ઘણો અંકુશ હતો એ પણ વયો ગયો, અને ધંધુકારી અતિ પ્રતાપ દુષ્ચરિત્ર પાંચ સ્ત્રીઓને ઘરમાં લાવ્યો અને એની માતા ઉપર જુલમ. ધુંધુકારી ધુંધુલી નહીં ભાઈ, એને મારતો. અંતે કંટાળી અને સુદ ગોસ્વામી કહે છે કે ધુંધુલી કુવામાં પડી ગઈ. અને આ બાજુ સ્ત્રીઓ આરે મીંડો રહેવા પોતાની પાંચ દુષ્ચરિત્ર સ્ત્રીઓને લાવ્યો ઘરમાં. અને એનું તો શું હોય, ધન હાટું થઈને આવે. છેલ્લે એ પાંચે ભેગા મળી, ધંધુકારી હૂતો હતો, રાતે મોઢું ખોલીને ગરમ ગરમ દેતવા મોઢામાં નાખીને એને મારી નાખી અને નેણને એના ઘરમાં દાટી દીધું. અને બધું ધન લઈને કે પતિ તો બહાર ગામ ગયા છે ભાઈ, પાંચે સંતો અમુક રૂપક બેસાડે છે. વાસ્તવમાં પાંચ સ્ત્રી ઇન્દ્રિય જે છે, શબ્દ રૂપ રસ વિષય જેને કહે છે, પ્રત્યેક વ્યક્તિ વિષય ભોગી છે. અહીંયા ઇન્દ્રિય તૃપ્તિમાં નિમગ્ન છે. પ્રભુપાદજી કહેતા જ્યાં સુધી વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિમાં બને, ઇન્દ્રિય ઉપર વિજય નહીં પ્રાપ્ત કરે. ગીતાના આધારે બીજા અધ્યાયમાં ભગવાને બહુ ઇન્દ્રિયાર્થ ઇન્દ્રિય વૈરાગ્ય, ત્યાં સુધી ભક્તિમાં સ્થિર નહીં થઈ શકે. એટલા માટે તો શ્રી ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામીને પહેલા કહેવું પડ્યું, વાચો વેગ મનસ વેગ ઇન્દ્રિયો વેગ ને તો કંટ્રોલ કરો. જો ભક્તિમાં સ્થિર થવું હોય તો, ભક્તિ રાજ્યમાં પ્રવેશ પ્રાપ્ત કરવો હોય તો ઇન્દ્રિયોના નિગ્રહ વગર બહુ દુષ્કર. અને ગીતામાં તો કેટલું સુંદર ભગવાન પાંચમા અધ્યાય યમ હિ સંસ્પર્શા ભોગા દુઃખ યોનય એવતે. અર્જુન અહીંયા વિષયોનું સુખ લેવા જે ભોગ કરવા જાય છે એ તો દુઃખ ની યોની છે, દુઃખ સિવાય અને બીજું કઈ નહીં મળે. અને આદિ અંત વંત ન તેશુ રમતે બુધા. બુદ્ધિમાન વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિમાં નિમગ્ન નથી રહેતો. સંસારની વસ્તુ ખાવામાં પહેરવામાં ઓઢવામાં ભોગ કરવામાં આનંદ આવતો હોય, આનંદ નથી ભોગા ન ભોગતા, ભોગ નથી ભોગતા, ભોગ આપણને ભોગી લે. એટલા માટે જીવનની અંદર તપસ્યા હોવી જોઈએ, તપો દિવ્યમ ભોગ નહીં, કારણ કે ભોગથી તો રોગ આવશે ને. યોગ હોવો જોઈએ, કૃષ્ણ સાથે જોડાણ, યુજ ધાતુથી યોગ શબ્દ. એટલા માટે ગીતાના ઘણા અધ્યાયોમાં યોગ યોગ લખ્યો છે. અર્જુન વિષાદ યોગ પહેલા અધ્યાયનું નામ છે. ભલે વિષાદ હતો પણ હતો કૃષ્ણ સાથે યોગ, એનો વિષાદ એ કૃષ્ણારે યોગ કરાવી. ભગવાન સાથે જોડાવાની પ્રક્રિયા સિવાય બીજી કાંઈ પણ હોય તો યોગના નામે કેવળ ભ્રમ છે. યોગી બનવા માટે કૃષ્ણ ગીતામાં કહે તસ્માદ યોગી ભવાર્જુન. એટલા માટે ઇન્દ્રિય તૃપ્તિ જુઓ, ગમે એવું ગ્લાસ સારો હોય સોનાનો હોય પણ એની અંદર ઢેર પહેર્યો હોય તો પીવાય નહીં જ તે. એમાં વિષયો બહારથી ભલે સારા લાગતા હોય, આત્મા માટે વિષ છે. નરોત્તમદાસ ઠાકોર કહે માનુષ જન્મ પૈયા રાધા કૃષ્ણ ના ભજિયા જાનિયા સુનિયા વિષ ખાઈનો. માનવનો દેહ મળ્યો અને જો રાધા કૃષ્ણનું ભજન ન કર્યું ને સંસારમાં ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં રહી ગયા તો જાણે જોઈને વિષ પીધા પી રહ્યા છે. વિષયોમાંથી વ્યક્તિએ બહાર આવવું જોઈએ. પણ છે ને કામ ભુજંગ દશરથ જબ જેહી વિષય નિયમ કટુ લાગ ન તેહી. કને કામના રૂપી સાપ જેને કહીડ્યો હોય ને એના વિષયો છે ને કડવા ન લાગે. આપણે ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા કઈક જીવડું કરડી જાય, ખબર ન રે ને હું કરડ્યું, એટલે એ આપણા વડવા દેશી ભાવો છે ને, એને લીમડો ખવડાવે કે સાપ, કારણ કે સાપ ગેડ્યો હોય ને તો લીમડો ખડવો નહીં લાગે. એમ જેને કામનાની વિષય વાસના રૂપી સાપ કરડ્યો છે ને, એના સંસારના વિષ જેવા વિષયો હોય તો એને કડે, એને આનંદ આવશે. પણ ભગવત કૃપા પાત્ર મનુષ્ય આમાંથી થઈએ, એ વ્યક્તિ ભગવત ભજનમાં રસો વર્જમ રસો અપી પરમ દ્રષ્ટવા નિવર્તતે સ્થિતિમાં આવીએ, નહીં તો બહુ મુશ્કેલ છે. જેવો દુર્દશા થઈ આયા અને આ રીતે પાપ કર્યા અને આ રીતે અકસ્માત મૃત્યુ, પ્રેત યોની પ્રાપિતમ, પ્રેત યોની